समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં જીવત્વ શક્તિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. જીવત્વ શક્તિ ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તેને આપણે પ્રવચન રત્નાકરમાંથી સમજી રહ્યા છીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 15, એમાં બીજા પેરેગ્રાફમાં ગયા સ્વાધ્યાયમાં આપણે એ વાત સમજ્યા કે પ્રત્યેક શક્તિ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. અહીંયા જીવત્વ શક્તિની વાત છે, પણ પ્રત્યેક શક્તિ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. તેથી તો પ્રત્યેક શક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન એમ બે છે. આત્માની જીવત્વ શક્તિ છે તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે અને એનું પરિણમન થતાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય ઉત્પન્ન થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. આપણે જાણીએ છીએ કે ક્ષણિક ઉપાદાન એ પર્યાય રૂપે હોય છે. રાગની તો અહીંયા વાત કરી જ નથી. રાગ જે પર્યાયમાં થાય છે એ વિભાવભાવ વિકારી પર્યાય એ પણ ક્ષણિક છે, પણ એની અહીંયા વાત નથી. રાગને અહીંયા ક્ષણિક ઉપાદાન નથી કહ્યું. અહીંયા તો નિર્મળ પરિણામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય રૂપ જે થયા એને ક્ષણિક ઉપાદાન કહ્યું છે. એટલે રાગ એ ક્ષણિક ઉપાદાન છે એમ નથી. અહીંયા તો શક્તિ અને શક્તિનું પરિણમન શુદ્ધ છે. શક્તિ છે એને ત્રિકાળી ધ્રુવ ઉપાદાન કહ્યું અને એનું પરિણમન એટલે આ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રની પર્યાય ઉત્પન્ન થાય છે એને ક્ષણિક ઉપાદાન કહ્યું. એટલે બંને શુદ્ધ છે એમ વાત છે. એટલે રાગની આ વાત નથી. હવે આ વાત ગુરુદેવે સમજાવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પ્રવચન સારમાં રાગનો કરતા જ્ઞાની છે એમ આવે છે ને, એનું શું? પ્રવચન સારમાં રાગનો કરતા જ્ઞાની છે એમ આવે છે. જો પ્રવચન સાર એ જ્ઞાન પ્રધાન ગ્રંથ છે, એમાં જ્ઞાનથી બધી વસ્તુ જેમ છે તેમ દર્શાવવામાં આવી છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે, એનું સમાધાન આપે છે કે ત્યાં પ્રવચન સારમાં 47 નયોનું વર્ણન જ્ઞાન પ્રધાન શૈલીથી કરેલું છે. ત્યાં આત્મ અનુભવ થતા જીવત્વ શક્તિનું નિર્મળ પરિણમન થયું. આત્માનો અનુભવ થયો એટલે એ વખતે જીવત્વ શક્તિનું નિર્મળ પરિણમન થયું તે તથા સાથે સમ્યક દર્શન જ્ઞાન આદિનું પરિણમન જે છે તે એટલી તો શુદ્ધતા છે, તથા જેટલો રાગ બાકી છે એટલી અશુદ્ધતા છે. પરિણમનની અપેક્ષા જેટલું રાગનું પરિણમન છે એનો કરતા જ્ઞાનીનો આત્મા છે એમ ત્યાં જ્ઞાન પ્રધાન શૈલીથી કહ્યું છે. પણ એ રાગનો કરતા આત્મા છે એ જ્ઞાન પ્રધાન કથન છે, પણ એનો અર્થ એમ નથી કે એ કરવા લાયક છે. એટલે કે જ્ઞાની રાગનો કરતા થાય એમ કહેવાનો આશય નથી. એ રાગના ભાવ એને એ વખતે આવ્યા છે, એ વખતની એવી યોગ્યતા છે એટલે રાગના ભાવ પણ એને થયા છે, પણ છતાં એ જ્ઞાની તેનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે. પણ એ ભાવ એને એની પર્યાયમાં થયા ને એટલે એ અપેક્ષાથી જ્ઞાન પ્રધાન કથનમાં એમ કહેવાય કે એ રાગ જ્ઞાનીને થયો તો રાગનો કર્તા છે એમ કહેવાય. જ્ઞાનીનો આત્મા એ રાગનું પરિણમન થયું એનો કર્તા છે એમ ત્યાં જ્ઞાન પ્રધાન શૈલીથી કહ્યું છે. પણ કરવા લાયક છે એ અપેક્ષા એટલે દ્રષ્ટિની અપેક્ષા એ જ્ઞાની રાગનો કર્તા છે એમ નહીં. દ્રષ્ટિની અપેક્ષાએ, શ્રદ્ધાની અપેક્ષાએ જ્ઞાની રાગનો કર્તા છે એમ નથી, પણ પોતાની પર્યાયમાં રાગનું પરિણમન છે તેને જ્ઞાની જાણે છે કે આ રાગ મારું પરિણમન છે અને તે મારામાં થયેલો મારો અપરાધ છે, મારો દોષ છે એમ જ્ઞાની એને જાણે છે. સાથે સાથે એમ પણ જાણે છે કે એ મારા કોઈ ગુણને કારણે નથી થતો, એ કાંઈ મારો સ્વભાવ નથી, પણ થયો છે તો મારી પર્યાયમાં, એટલે આ રાગ મારું પરિણમન છે અને તે મારામાં થયેલો મારો અપરાધ છે. એટલે એ રીતે ત્યાં પ્રવચનસારમાં એ વાત આવી છે. જ્યારે અહીં શક્તિના અધિકારમાં, અહીંયા સમયસારમાં શક્તિના અધિકારમાં દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ છે એમ આત્મદ્રવ્યની દ્રષ્ટિ થતાં પર્યાયમાં આનંદ ઉત્પન્ન થાય છે. પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે અને એમ આત્માનું લક્ષ થતાં, ધ્રુવનું લક્ષ કરતાં એ પર્યાયમાં આનંદ ઉત્પન્ન થાય છે. એમાં દુઃખની પર્યાય ઉત્પન્ન થાય એમ છે જ નહીં, એટલે કે રાગ કે દ્વેષની પર્યાય ઉત્પન્ન થાય એમ નથી. કેમ કે અહીંયા લક્ષ તો આત્માનું કર્યું, દ્રવ્ય દ્રષ્ટિ કરી અને દ્રવ્ય દ્રષ્ટિ થતાં જે પર્યાયમાં આનંદ ઉત્પન્ન થયો છે એની અહીંયા વાત લીધી છે. એટલે અહીંયા શક્તિના અધિકારમાં સમયસારની અંદર દ્રષ્ટિ પ્રધાનતાથી વાત કરી છે. ત્યારે પછી જે શુભ ભાવ કે અશુભ ભાવ એવા જે પરિણામ થાય એ તો દુઃખરૂપ છે અને એ દુઃખની પર્યાય એ સ્વરૂપનું લક્ષ કરતા ઉત્પન્ન થાય એમ તો છે નહીં. એટલે દ્રષ્ટિ પ્રધાન શૈલીમાં તો સ્વભાવના આશરે નિર્મળતા પ્રગટ થાય અને તે જ આત્મા છે, એ નિર્મળ પરિણામ થયા છે એ જ આત્માનું સ્વરૂપ છે. પોતાને પોતાનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવે છે અને એવું અલૌકિક આનંદનું અતિન્દ્રિય પણ વેદન પણ છે એમ એને સહાનુભૂતિ થાય છે. હવે આવી સહાનુભૂતિ થાય છે ત્યારે એનું લક્ષ તો ધ્રુવ પર છે અને એવા નિર્મળ પરિણામ થયા છે, તો એ વખતે એવા કંઈ શુભભાવના કે દ્વેષના કોઈ પરિણામ આત્માનું લક્ષ કરતા થાય એમ નથી, એટલે એમાં દુઃખની પર્યાય ઉત્પન્ન થાય એમ નથી. ઉપદેશ સમજાવે છે કે દ્રષ્ટિ પ્રધાન શૈલીમાં તો સ્વભાવના આશરે નિર્મળતા પ્રગટ થાય અને તે આત્મા છે. રાગને આત્માની પર્યાય ગણી નથી. રાગ જે બાકી રહ્યો છે એને અહીંયા દ્રષ્ટિ પ્રધાન કથનમાં દ્રષ્ટિની મુખ્યતાથી જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એ રાગને આત્માની પર્યાય ગણતા નથી. એવા પરિણામ જ્ઞાનીને હોય છે પણ એને ગૌણ કરીને જે એને આનંદના પરિણામ થયા, સુખના પરિણામ થયા, શાંતિના પરિણામ થયા એની વાત જ કરવામાં આવે છે. કેમ કે એ પરિણામ થવા એ મોક્ષનો માર્ગ છે અને એ રીતે એમાં એકાગ્રતા કરતા આગળ વધતા પૂર્ણપણે નિર્મળ દશા પ્રગટ થાય છે અને તેના રાગના પરિણામ પછી ઉત્પન્ન જ થતા નથી. એટલે રાગને આત્માની પર્યાય ગણી નથી. બીજી વાત એ પણ છે કે જે રાગ થાય છે એ પરના લક્ષે થાય છે, પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના લક્ષે એ રાગના પરિણામ થતા નથી. દ્રષ્ટિ અશુદ્ધતાને આત્માપણે સ્વીકારતી નથી. પોતાની શ્રદ્ધા એ અશુદ્ધતાને આત્માપણે પોતાપણે સ્વીકારતી નથી. આત્મા તો નિર્મળ શુદ્ધ છે, પોતાનું સ્વરૂપ તો સિદ્ધ સમાન છે, એટલે દ્રષ્ટિનો વિષય તો અભેદ એક નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર છે અને દ્રષ્ટિ પણ નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપ છે એવી જ શ્રદ્ધા છે, એવો જ અનુભવ થાય છે, તેમાં રાગનો સ્વીકાર જ નથી. તેથી શક્તિના અધિકારમાં રાગ એ ક્ષણિક ઉપાદાન એમ વાત નથી. રાગને ક્ષણિક ઉપાદાન અહીંયા શક્તિના અધિકારમાં કહેવાયું નથી. એટલે અહીંયા શક્તિના અધિકારમાં જે પર્યાયની વાત કરી છે એ બધી પર્યાય નિર્મળ પર્યાયની વાત કરવામાં આવી છે. અક્રમે વર્તતા ગુણ, અક્રમે રહેલા ગુણો, અક્રમે રહેલી શક્તિઓ અને ક્રમે થતા એના પરિણામો, એ સહિત આત્માના સ્વરૂપને અહીંયા દર્શાવવામાં આવ્યું છે. એટલે જીવત્વ શક્તિમાં જે ચૈતન્ય ભાવ ધારી રાખવામાં આવ્યા છે એ બધા ચૈતન્ય ભાવ, અનંત ચૈતન્ય ભાવ એ શક્તિ છે અને એના નિર્મળ પરિણામને આ જીવત્વ શક્તિ ધારી રાખે છે. પણ એ કંઈ રાગના પરિણામને ધારી રાખે છે એમ બિલકુલ નથી. એ રાગના પરિણામ એ એનું જીવત્વ નથી, નિર્મળ પરિણામ એ એનું જીવત્વ છે. તો આવી રીતે અહીંયા જે વાત કરવામાં આવી છે પ્રવચન સારમાં, એના કરતા શક્તિના અધિકારમાં દ્રષ્ટિ પ્રધાન કથનથી જુદી વાત કરવામાં આવી છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાનનો સ્વભાવ તો સ્વ પર પ્રકાશક છે, તેથી જ્ઞાન સ્વને જાણે છે, જે શુદ્ધતા થઈ એને જાણે છે અને જે બાકી અશુદ્ધતા એટલે રાગનું પરિણમન છે તેને પણ, આ મને રાગ થયો, આ મારો અપરાધ છે, એ મારો દોષ છે પણ એ મારું સ્વરૂપ નથી એમ એને જાણે છે. જ્ઞાન બધાને જાણે છે, સ્વ પર પ્રકાશક છે, પણ પરના નિમિત્તે થતા શુભાશુભ ભાવને એ પોતાથી જુદો ભિન્ન જાણે છે એવી જ્ઞાનીની દ્રષ્ટિ છે. આગળ છઠ્ઠા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જીવન શક્તિને ધરનાર ધ્રુવ ધામ ચૈતન્ય ધામ પ્રભુ આત્માની દ્રષ્ટિ થતા જે ક્રમવર્તી જીવન શક્તિનું નિર્મળ પરિણમન થયું તેમાં મલિન ભાવનો, અશુદ્ધતાનો, વ્યવહારનો અભાવ છે અને આ અનેકાંત છે. આગળ પણ આ વાત ગુરુદેવે સમજાવી છે. શું કહ્યું છે કે જીવન શક્તિને ધરનાર ધ્રુવ ધામ ચૈતન્ય ધામ એવું આત્માનું સ્વરૂપ, એવા આત્માની દ્રષ્ટિ થતા જે ક્રમવર્તી જીવન શક્તિનું નિર્મળ પરિણમન, એટલે એવી ક્રમવર્તી નિર્મળ પર્યાયો જીવન શક્તિનું પરિણમન એટલે એના નિર્મળ પરિણામો, એવા પરિણામમાં મલિન ભાવનો, અશુદ્ધ ભાવનો અભાવ છે. એટલે શુભ ભાવ કે અશુભ ભાવનો અભાવ છે, બીજી રીતે કહીએ તો એમાં વ્યવહારનો અભાવ છે અને આ અનેકાંત છે. અત્યારે તો બધી ગડબડ ચાલે છે. અત્યારે તો લોકો એમ પણ માને છે કે વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય એમ કેટલાક કહે છે, પણ ભાઈ અહીંયા એનો નિષેધ છે. વ્યવહાર જે શુભાશુભ ભાવ છે એ શુદ્ધ ભાવનું કારણ હોય નહીં. શુદ્ધ ભાવ છે એ સ્વરૂપના લક્ષ્ય થાય છે અને શુભાશુભ ભાવ છે એ પરના લક્ષ્ય થાય છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે દ્રવ્ય સંગ્રહની 47મી ગાથામાં શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવે કહ્યું છે કે પૂર્ણ આનંદનો નાથ એક નાયક સ્વરૂપ પ્રભુનું ધ્યાન કરતા અંદર નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે છે. પૂર્ણ આનંદનો નાથ એક નાયક સ્વરૂપ પ્રભુ એમનું ધ્યાન કરતા, એટલે કે પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા, પોતે ભગવાન આત્મા છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, એવા પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે છે. અંદરમાં નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે છે અને સાથે વ્યવહાર મોક્ષ માર્ગ પણ પ્રગટે છે. આનો અર્થ શું? દેવ સંગ્રહની 47મી ગાથામાં આ રીતે કહ્યું છે, તેનો અર્થ શું? કે સાથે વ્યવહાર મોક્ષ માર્ગ પણ પ્રગટે છે. તો કહે છે કે ધ્યાન દશામાં ધ્યાનના કાળે જેટલી નિર્મળતા પ્રગટ થઈ એટલો તો નિર્મળ રત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને જે અલ્પરાગના અંશ બાકી છે તેને ત્યાં આરોપ આપીને વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યો છે. આ રીતે એ નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ ધ્યાનમાં એક સાથે પ્રગટે છે એમ દ્રવ્યસંગ્રહની 47મી ગાથામાં કહ્યું છે. બાકી વ્યવહાર મોક્ષ માર્ગ કાંઈ સત્યાર્થ મોક્ષ માર્ગ છે એમ નથી, એ તો રાગ જ છે, એ સુખભાવ જ છે, એ બંધનું જ કારણ છે. પણ આરોપ દઈને તેને મોક્ષ માર્ગ કહીએ એટલે તે વ્યવહાર છે. હવે આમ બંને સાથે છે ત્યાં વ્યવહારથી પછી નિશ્ચય થાય એમ ક્યાં રહ્યું? બીજી રીતે પણ વિચાર કરીએ તો એ શુભભાવ છે એને વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યું, એ એટલા માટે કહ્યું કે ત્યાં સાથે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો છે તો એને વ્યવહારનો આરોપ અપાય. નિશ્ચય મોક્ષ માર્ગ છે જ નહીં અને માત્ર એ શુભભાવ હોય તો એને વ્યવહાર પણ કહેતા નથી. નિશ્ચય વિના તો વ્યવહાર હોય પણ નહીં. એટલે એ રીતે સમજીએ તો પણ જે દ્રવ્ય સંગ્રહની 47મી ગાથામાં નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દેવે જે વાત કરી કે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થાય છે એ વખતે સાથે વ્યવહાર મોક્ષ માર્ગ પણ પ્રગટે છે, તો એમાં કહેવાનો આશય એવો છે કે જે શુભભાવ હતો એને એવા જે પરિણામ હતા એ પરિણામને હવે જ્યારે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો છે, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા જ્યારે હવે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો છે, તો પેલા શુભભાવ જે હતા એ શુભભાવ અત્યારે હવે એને ઉપચારથી વ્યવહાર મોક્ષ માર્ગનું નામ અપાય. એટલે એનો અર્થ એમ થયો કે જ્યારે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો ત્યારે સાથે વ્યવહાર મોક્ષ માર્ગ પ્રગટ્યો. એટલે પ્રગટ્યો એટલે એ વખતે જે બાકી રહેલા શુભભાવ જે છે એવા પરિણામ છે એને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો છે માટે એને વ્યવહાર કહેવાય. જો નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો જ ન હોત તો એ શુભભાવ જ કહેવાત, એને વ્યવહાર મોક્ષ માર્ગ પણ કહેવાત નહીં. ગુરુદેવનું તો અહીંયા એમ કહેવું છે કે ભાઈ તમે જે કહો છો કે વ્યવહારથી નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે તો એ ક્યાં છે? અહીંયા તો એ વાત જ રહેતી નથી. જે નૈમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દેવે જે કહ્યું છે એ પ્રમાણે જો વિચાર કરીએ તો પણ એ વાત રહેતી જ નથી. કેમકે એ નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે છે અને સાથે વ્યવહાર મોક્ષ માર્ગ પ્રગટે છે એમ ત્યાં કહ્યું છે. એટલે પછી વ્યવહારથી નિશ્ચય થાય એમ ક્યાં રહ્યું? પોતાની નિર્મળ પરિણતિ પોતાથી થઈ છે, સ્વ આશ્રયથી થઈ છે. પોતાની નિર્મળ પરિણતિ, પોતાને નિર્મળ પરિણામ થયા છે એ પોતાથી થયા છે, કોઈ અન્યથી થયા નથી, પરથી થયા નથી. એ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કે સિદ્ધ ભગવાન દ્વારા પણ એવા નિર્મળ પરિણામ કોઈ જીવને થાય એમ બને નહીં. પોતાને પોતાથી એવા નિર્મળ પરિણામ થાય ત્યારે એ વખતે ઉચિત નિમિત્ત હોય અને એવા ઉચિત નિમિત્ત તરીકે સિદ્ધ ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન હોય, ગુરુ હોય, ગુરુનો ઉપદેશ હોય, શાસ્ત્રની વાણી હોય, જીનવાણી હોય, પણ થાય તો પોતાથી અને એ વખતે સ્વના આશ્રયથી એવા પરિણામ થાય છે. એ રાગથી અને વ્યવહારથી એવા પરિણામ થતા નથી. પોતાની નિર્મળ પરિણતિ પોતાથી થઈ છે, સ્વ આશ્રયથી થઈ છે, રાગથી વ્યવહારથી નહીં. અને આનું નામ અનેકાંત અને સ્યાદવાદ છે. પણ કોઈ એમ કે વ્યવહારથી પણ એવા પરિણામ થાય અને નિશ્ચયથી પણ એવા પરિણામ થાય તો એ કાંઈ સ્યાદવાદ નથી, એ તો ફૂદડી વાત છે. અને એ કાંઈ અનેકાંત નથી, મિથ્યા અનેકાંત છે. આગળ 16મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનંત અનંત જ્ઞાનનો ખજાનો છે, અનંત અનંત આનંદનો ખજાનો છે, અનંત શક્તિઓનું મહાનિધાન છે. આવો શક્તિવાન પ્રભુ ને એની જીવત્વ આદિ અનંત શક્તિઓ છે તે પારિણામિક ભાવે છે. આ અનંત શક્તિઓ છે તે પારિણામિક ભાવે છે. પારિણામિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ, ક્ષાયિક ભાવ અને ઔદયિક ભાવ એમ પાંચ ભાવ કયા છે ને, તેમાં આ જીવત્વ આદિ શક્તિ, અનંત શક્તિઓ, એમાં આ જીવત્વ શક્તિ પણ આવી ગઈ. બધી જ શક્તિઓ છે જે ત્રિકાળી શક્તિઓ છે તે પારિણામિક ભાવે છે. અને ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જે નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે તે ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવરૂપ છે. જે પરિણામ થાય છે ત્રિકાળી દ્રવ્યના આશ્રય જે નિર્મળ પર્યાયો થાય છે, એ પરિણામ છે એ ઔપસમિક ભાવે, ક્ષયોપસમિક ભાવે કે ક્ષાયિક ભાવરૂપે થાય છે. અને જે ત્રિકાળી શક્તિઓ છે એ તો પારિણામિક ભાવે છે. પારિણામિક ભાવ છે એ તો દ્રવ્ય છે, એને કહેવાય છે પારિણામિક ભાવ, પણ વાસ્તવમાં તો એ દ્રવ્ય છે, દ્રવ્યરૂપ છે. એ ક્ષણિક નથી, એ ભાવ ક્ષણિક નથી. એટલે ત્રિકાળી શક્તિઓ છે તે પારિણામિક ભાવે છે. અને એ શક્તિઓનું જે નિર્મળ પરિણામ થાય, એટલે જે પર્યાયો નિર્મળ થાય છે, એ નિર્મળ પર્યાયો ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવરૂપ છે. તથા મોહના નિમિત્તે જે વિકારી મલિન ભાવ છે, શુભાશુભ ભાવ છે, તે ઔદયિક ભાવ છે. શુભાશુભ ભાવ છે તે ઔદયિક ભાવ છે. એ ઔપસમિક, ક્ષાયોપસમિક, ક્ષાયિક ભાવ કરતા જુદા ઔદયિક ભાવ છે. એ ઔદયિક ભાવનું કારણ શું છે? તો કે પરનું લક્ષ કરતા થતા એવા ભાવ થાય છે. એમાં મોહનું નિમિત્ત છે. મોહના નિમિત્તે જે વિકારી મલિન ભાવ ઉત્પન્ન થાય છે એ ભાવ ઔદયિક ભાવ છે. આ ચારે ચાર ભાવ ક્ષણિક છે, ઔપસમિક, ક્ષયોપસમિક, ક્ષાયિક તથા ઔદયિક ભાવ. જ્યારે પારિણામિક ભાવ છે એ તો ત્રિકાળ છે, એ તો ત્રિકાળ શક્તિઓ છે, એ પારિણામિક ભાવ છે. હવે એમાં આ ચારમાં જે ઔદયિક ભાવ છે, એ ઔદયિક ભાવ છે એ તો મલિન ભાવ છે, એ વિકારી પરિણામ છે, એ પરના લક્ષ્ય થતા ભાવ છે. આ દયા, દાન, વ્રત આદિના શુભ પરિણામ થાય છે તે મલિન ઔદયિક ભાવ છે. ભલે એ થાય છે જીવની દશામાં, પણ એમાં જીવત્વ નથી. એ ભાવ આત્માના કોઈ ગુણને કારણે થતા નથી, એમાં આત્માના કોઈ ગુણનું પરિણમન નથી. એ પરના લક્ષ્ય થાય છે અને એવા ભાવ સિદ્ધને હોતા નથી. પૂર્ણ સિદ્ધ દશા પ્રગટ કર્યા પછી એવા ભાવ ઉત્પન્ન થતા જ નથી. જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી એવા ભાવ ઉત્પન્ન થાય છે. ઔદયિક ભાવ છે કે શુભ ભાવ છે એ મલિન ભાવ છે, અને એ થાય છે જીવની દશામાં, છતાંય એ જીવના નથી. કેમ જીવના નથી? કેમ કે જીવમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય. એટલે એ ભાવ શાશ્વત ભાવો નથી, એ ભાવ હંમેશ થાય એવા ભાવ નથી, એ સિદ્ધને થતા નથી, એ સંસારી અવસ્થામાં જ થાય છે. સાધકને એવા ભાવ થાય છે, જ્યાં સુધી પૂર્ણ દશા નથી પ્રગટ કરતા ત્યાં સુધી એવા ભાવ થાય છે, પણ એ જીવનું કાંઈ મૂળભૂત સ્વરૂપ નથી. તે જીવત્વથી રહિત અચેતન મળદા જેવા છે. હવે આમ છે ત્યાં એનાથી, એવા ભાવથી, સુભાવથી, ચૈતન્યના નિર્મળ ઉપશમ આદિ ભાવ પ્રગટે, એટલે કે ઉપશમ, સહસંપેક્ષાયિક ભાવ પ્રગટે એ કેમ બને, એ કદીય ન બને, આવી ચોખ્ખી વાત છે. આગળ કહે છે કે ભગવાન ચૈતન્ય મૂર્તિમાં જેમ જીવત્વ નામની શક્તિ છે તેમ સટકારકો રૂપ છ શક્તિઓ છે. કર્તા શક્તિ, કર્મ શક્તિ, કર્ણ શક્તિ, સંપ્રદાન, ઉપાદાન અને અધિકરણ, એવી છ શક્તિઓ, એ છ શક્તિઓ પણ પડી છે. ભગવાન આત્માની એક એક શક્તિમાં, અનંત શક્તિ છે તો એક એક શક્તિમાં સટકારકોનું રૂપ છે. પહેલા પણ એ વાત આવી કે એક શક્તિનું રૂપ અનંત શક્તિમાં છે. અહીંયા એ વાત લીધી છે કે ભગવાન ચૈતન્ય મૂર્તિમાં જેમ જીવત્વ નામની શક્તિ છે તેમ સટકારકો રૂપ છ શક્તિઓ છે અને તેની એક એક શક્તિમાં સટકારકોનું રૂપ છે. જ્ઞાનમાં કર્તા નામની શક્તિ નથી, જ્ઞાન ગુણ છે, તે કાંઈ કર્તા ગુણના આશ્રય નથી, કરતા ગુણ સાથે મળી જતો નથી. જ્ઞાન ગુણ છે એમાં કરતા નામની શક્તિ નથી, કે જ્ઞાન ગુણ છે તે કંઈ કરતા ગુણના આશ્રય નથી. અને તત્વા સૂત્રમાં ભગવાન ઉમાસ્વામીએ કહ્યું છે તેમ કોઈ ગુણ બીજા અન્ય ગુણના આશ્રય નથી, ગુણના આશ્રય ગુણ નથી, બધા ગુણ દ્રવ્યના આશ્રય છે. આ રીતે એક ગુણ બીજા ગુણથી ભિન્ન અન્ય અન્ય છે. પણ અહીંયા તો બીજી વાત કરી છે કે છતાં પણ એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે, એટલે એ રીતે આ જે સટકારકો છે એ સટકારકોનું રૂપ પણ એક એક શક્તિમાં રહ્યું છે. આત્માની અનંત શક્તિઓમાં એનું રૂપ પણ રહ્યું છે, એક ગુણમાં બીજા ગુણોનું રૂપ છે. એ રીતે જ્ઞાન ગુણ છે તે કાંઈ કરતા ગુણના આશ્રય નથી, છતાં પણ જ્ઞાનમાં કરતા નામની શક્તિનું રૂપ છે. જ્ઞાન ગુણ કરતા ગુણના આશ્રય નથી, જ્ઞાનમાં કરતા નામની શક્તિ પણ નથી, પણ જ્ઞાનમાં કરતા શક્તિનું રૂપ છે. એ વડે જ્ઞાન પોતે પોતાનો જ, એટલે જ્ઞાનનો કર્તા છે, કર્તાનું રૂપ છે ને. એટલે જ્ઞાન ગુણની અંદર કર્તાનું રૂપ હોય તો શું હોય, તો કે જ્ઞાન પોતે જ્ઞાનનો કર્તા છે. તેમ જ્ઞાનમાં કર્મશક્તિ નથી, પણ જ્ઞાનમાં કર્મશક્તિનું રૂપ છે. એટલે એ વડે જ્ઞાન પોતે જ પોતાના જ્ઞાનનું કર્મ છે. જ્ઞાન પોતે પોતાના જ્ઞાનનો કર્તા છે, પોતે પોતાના જ્ઞાનનું કર્મ છે, પોતે પોતાના જ્ઞાનનું કરણ છે, સંપ્રદાન છે, ઉપાદાન છે, અધિકરણ છે. એમ જ્ઞાન ગુણમાં સટકારકોનું રૂપ છે. આ તો જ્ઞાન ગુણની વાત લીધી, પણ એવી બધી જ શક્તિ એવા બધા જ ગુણોમાં સટકારકોનું રૂપ છે. બહુ સૂક્ષ્મ વાત ગુરુદેવે સમજાવી છે. એ છે કે આ તો સર્વજ્ઞ વિતરાગ અહિયં પરમેશ્વરનો માર્ગ છે. આગળ કહે છે કે ભગવાન અરિયંતના જેવો જ પોતાનો દ્રવ્ય સ્વભાવ છે એમ જાણી જે નિજ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરે છે તેને શુદ્ધ જીવત્વ સહિત અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. તે અતિન્દ્રિય આનંદની એક સમયની પર્યાયમાં સટકારક રૂપ પરિણમન છે. આનંદ પર્યાય તે કરતા, આનંદની પર્યાય તે કર્મ, આનંદની પર્યાય તે કરણ એટલે સાધન, આનંદની પર્યાય તે સંપ્રદાન, તે જ અપાદાન અને તે જ અધિકરણ, એમ આનંદની પર્યાય પોતે સટકારક રૂપ પરિણમી જાય છે. અહીંયા પર્યાયની સ્વતંત્રતાની વાત લીધી, પર્યાયના સટકારકની વાત લીધી કે એના સટકારક એના પોતાના જ છે. જો આનંદની પર્યાય પ્રગટ થઈ છે તો એ આનંદની પર્યાય નો કર્તા પણ એ જ છે, એનું કર્મ પણ એ જ છે, એનું કરણ એટલે સાધન પણ એ જ છે, સંપ્રદાન એટલે એના પોતાને માટે જ છે, અપાદાન એટલે પોતામાંથી થઈ છે, અને અધિકરણ એટલે એનો આધાર પણ એ જ છે, પોતે એ પર્યાય જ છે. એટલે આ રીતે પર્યાય આનંદની પર્યાય પોતે સત્કારક રૂપ પરિણમી જાય છે. આવું વસ્તુનું સ્વરૂપ છે અને આવું જયારે વસ્તુનું સ્વરૂપ હોય તો પછી એમાં વ્યવહારથી થાય એમ ક્યાં રહ્યું. અને દ્રવ્ય સંગ્રહની 47મી ગાથામાં આવી ગયું ને કે નિશ્ચય અને વ્યવહાર બંને મોક્ષ માર્ગ જ્ઞાનીને ધ્યાનમાં એક સમયમાં સાથે હોય છે. અને કૃપાળુ દેવે પણ આ વાત તો કહી છે. શું કહ્યું છે કૃપાળુ દેવે? કે નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથે રહેલ. નિશ્ચય અને વ્યવહાર બંને સાથે રહ્યા છે છતાં નિશ્ચય એ વ્યવહાર નથી અને વ્યવહાર તે નિશ્ચય નથી. બંનેના સટકારક ભિન્ન ભિન્ન છે, એકબીજાથી નિરપેક્ષ છે. તેથી રાગ કરતા અને નિર્મળ પર્યાય તેનું કાર્ય એમ કદી નથી. અને આ વાત ઉદ્ગાર ધ્વનિમાં આવેલી વાત છે. વર્તમાનમાં એવી માન્યતા થઈ પડી છે ને કે શુભ ભાવ કરતા કરતા શુદ્ધ ભાવ થાય, વ્યવહાર દ્વારા નિશ્ચય થાય. આ ઊંધી માન્યતા ચાલે છે ને, એટલે દરેક વખતે ગુરુદેવ આ વાત સમજાવે છે. જે જે વાત આવી હોય તત્વની એમાંથી આ વાત કાઢે છે ગુરુદેવ કે શુદ્ધ ભાવ દ્વારા શુદ્ધ ભાવ થાય, રાગ દ્વારા જે શુદ્ધ પરિણામ થાય. આવી ઊંધી માન્યતા જે વર્તમાનમાં ચાલી રહી છે એ માન્યતાને છોડવાની છે. એ માન્યતા છોડાવવા માટે ગુરુદેવ વારંવાર આ વાત સમજાવે છે. શુભ ભાવ છોડીને અશુભ ભાવમાં જવાનું કહેતા નથી, પણ શુભ ભાવ એ કાંઈ મોક્ષનો માર્ગ નથી, એ શુદ્ધ ભાવ થવાનું કારણ નથી. શુદ્ધ ભાવની દિશા જુદી છે, એમાં તો આત્માનું લક્ષ હોય છે, અને શુભ ભાવની દિશા જુદી છે, એમાં તો પરનું લક્ષ હોય છે. એટલે ગુરુદેવ વારંવાર આ વાતને જે જે તત્વની વાત આવે એની સાથે સાંકળી લઈ અને આપણને સમજાવે છે. અહીંયા પારણા નંબર 17 ઉપર ચોથા પેરેગ્રાફમાં છઠ્ઠી લીટીમાં વાત કરે છે કે દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય શુદ્ધ આત્મા કોઈ અલૌકિક ચીજ છે તેનો મહિમા આવે એને પણ અલૌકિક પુણ્ય બંધાઈ જાય છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય શુદ્ધ આત્મા, દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ આત્મા છે. એ દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય કોઈ અલૌકિક ચીજ છે અને તેનો મહિમા આવે એને પણ અલૌકિક પુણ્ય બંધાઈ જાય છે. પછી તેની પ્રાપ્તિની તો શી વાત, જેને એની પ્રાપ્તિ થાય છે એને તો અતિન્દ્રિય સુખમય જીવનની પ્રાપ્તિ થઈ જાય છે. એ પ્રાપ્તિ તો અતિન્દ્રિય સુખમય જીવન દેનારી છે. જેવા દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષય શુદ્ધ આત્માનો જ મહિમા આપણને બધાને પહેલા આવ્યો છે એટલે એના કારણે એવા પુણ્યનો બંધ છે જેથી આપણને વર્તમાનમાં આ બધું પ્રાપ્ત થયું છે, આવી સમજ પ્રાપ્ત થઈ છે અને આવી રૂચિ થઈ છે, દ્રવ્ય સ્વરૂપના અભ્યાસની રૂચિ થાય છે. એના દ્વારા પોતાના સ્વરૂપને જાણવાની અને તે પછીથી નિર્વિકલ્પ દશામાં એના અનુભવની આપણને રૂચિ થઈ છે. એ રીતે જ થઈ છે કે દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય શુદ્ધ આત્મા એનો મહિમા આવ્યો છે. પણ હવે એટલા મહિમા આવ્યાથી વાત નહીં ચાલે, એનું મહાત્મા એટલું આવવું જોઈએ ને એવી લગની લાગવી જોઈએ કે પોતાના સ્વરૂપને પ્રગટ કર્યા વિના બીજું કાંઈ કરવા જેવું નથી. બસ એકમાત્ર એ જ ધ્યેય છે, એ જ કરવું છે, એ સિવાય બીજું કાંઈ કરવું નથી. ખાતા પીતા ઉઠતા બેસતા માત્ર હું નાયક, હું જ્ઞાન સ્વભાવી, હું ઓમકાર સ્વરૂપ છું, બીજી કોઈ વાત ન હોય. અને એવું જયારે થશે ત્યારે ત્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થશે. ખૂબ અભ્યાસ વારંવાર દ્રઢતા આ બહુ મહત્વનું છે. વારંવાર એ જ વાતની દ્રઢતા કરવી, દ્રવ્યસૂપના અભ્યાસ દ્વારા પોતાના સ્વરૂપનો વિચાર કરવો, જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો ફરી ફરીને વિચાર કરવો, અને પોતે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપ છે, એ સિવાય બીજું કાંઈ નથી, એમ દ્રઢતા કરવી. એમ દ્રઢતા કરતા કરતા પછી જયારે નિર્વિકલ્પતા નો અભ્યાસ કરે છે ત્યારે એક દિવસ નિર્વિકલ્પ ધ્યાન થઈ જાય છે અને સ્વાનુભૂતિ થાય છે. અહીંયા 17મા પાના ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે, ગુરુદેવ કરુણા કરીને સમજાવે છે કે ભાઈ પરમાત્મા સર્વજ્ઞદેવ એમ કહે છે કે પ્રભુ તું એક જીવિત વસ્તુ છો કે નહીં. શું કહે છે પરમાત્મા સર્વજ્ઞદેવ? કહે છે કે તું એક જીવિત વસ્તુ છો કે નહીં, તું ચેતન છો કે નહીં. છો તો તેનું કારણ શુદ્ધ ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરનારી જીવત્વ શક્તિ છે. હું એક જીવિત વસ્તુ છો તો તેનું કારણ શુદ્ધ ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરનારી જીવત્વ શક્તિ છે. ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરનારી જીવત્વ શક્તિ એનું કારણ છે. જીવત્વને લઈને તું જીવી રહ્યો છે, ટકી રહ્યો છો, અને જીવત્વ નો તો ક્યારેય નાશ નથી એટલે તું પણ અવિનાશી છો. જીવત્વ શક્તિ તો અનાદિની છે અને અનંત છે, એનો તો નાશ નથી એટલે તારું જીવન તો અનાદિ અનંત છે એટલે તું જીવી રહ્યો છો, ટકી રહ્યો છે, તારો નાશ નથી. આત્મદ્રવ્યનો ક્યારેય નાશ થાય નહીં. આત્માને બાળી શકાય નહીં, કાપી શકાય નહીં, ટુકડા કરી શકાય નહીં, છિન્નભિન્ન કરી શકાય નહીં. ભગવાન આત્મા તો અખંડ અભેદ એવો ને એવો જ રહે. એના કોઈ ગુણને એમાંથી ઘટાડી શકાય નહીં, એની અંદર કોઈ ગુણ ઉમેરી શકાય નહીં. અનંત ગુણ જેમ છે તેમ અનંત ગુણ જ રહે છે, એ અનંતતા જ રહ્યા કરે છે, એ એવું જ સ્વરૂપ છે. અને એવું સ્વરૂપ જે છે તે સેનાથી છે? જીવત્વ શક્તિથી છે. એ જીવત્વ શક્તિમાં એવું શું છે? તો કે એ ચૈતન્ય ભાવને, ચૈતન્ય ભાવને ધારી રાખનારી છે. ચૈતન્ય ભાવ એ જ પ્રાણ છે, એવા ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખનારી જીવત્વ શક્તિ છે અને એનાથી તું જીવી રહ્યો છે, ટકી રહ્યો છે. પછી તારે કાંઈ શરીરની પણ જરૂર નથી ને ઇન્દ્રિયોની પણ જરૂર નથી ને શ્વાસની ને ખોરાકની ને હવાની ને પાણીની ને કોઈ વસ્તુની જરૂર રહેતી જ નથી. કેમ કે એનાથી તો તું ટકતો નથી, એનાથી તારું જીવન જ નથી. એ તો બધા ઉદ્ગળ દ્રવ્ય છે, એ તારાથી ભિન્ન છે, જુદા છે. એ બધા તને સંયોગને કારણે પ્રાપ્ત થયેલા છે, એ સંયોગી ચીજ છે. પૈસા, ટકા, ઘર, કપડા, મકાન, એનાથી હું રહ્યો છું એવી જો તારી માન્યતા હોય તો એ તારી મિથ્યા માન્યતા છે. અરે તને એમ હોય કે આ મારું હૃદય ચાલે છે અને આ મને શ્વાસ બરાબર મારો રહ્યો છે એટલા માટે હું જીવું છું, તો એ પણ તારી મિથ્યા માન્યતા છે. એ શ્વાસ અને હૃદયના ધબકારાથી તારું જીવન નથી પ્રભુ, એ તો પૂદગળ છે ને. એ પૂદગળના પરિણામ થઈ રહ્યા છે તો થઈ રહ્યા છે, એ સાથે તારે કાંઈ સંબંધ નથી. તું એનાથી નથી ટકી રહ્યો, તું તો જીવત્વ શક્તિને લઈને જીવી રહ્યો છો, જીવત્વ શક્તિને રહીને ટકી રહ્યો છો, એટલે તો તારો નાશ થતો નથી. તું અવિનાશી છે, તું અવિનાશી છે. જેમ આપણે કપડાં બદલીએ એમ આ શરીર બદલાય છે. સંસાર અવસ્થામાં ઘણા શરીર બદલી નાખ્યા છતાંય પોતે તો ભગવાન આત્મા એવો ને એવો ટકી રહ્યો છે. એટલે સંયોગી ચીજને કારણે પોતે ટકે છે એવી ઊંધી માન્યતા જેને થઈ છે એને તો પોતાના જીવત્વનો ખ્યાલ જ નથી. આ સંયોગી ચીજો, હવા, પાણી, ખોરાક, સ્વાદ, આયુષ્ય, આ બધું એ બધું સંયોગને કારણે છે. એ સંયોગ જે પ્રાપ્ત થયો છે એનાથી કાંઈ એનું જીવન નથી, એનાથી તારું જીવન ટક્યું નથી. એનાથી તો ભગવાન તું ભિન્ન જુદો છો અને પુણ્ય પાપના ભાવથી પણ જુદો છો. પુણ્ય પાપના વિકારી ભાવ, પરલક્ષી થતા ભાવ, શુભાશુભ ભાવ, એનાથી પણ તું ભિન્ન છો, એ પણ તારા સ્વરૂપમાં નથી અને એવા ભાવને કારણે તું ટકી રહ્યો છે એમ પણ નથી. સિદ્ધ ભગવાનને ક્યાં એવા ભાવ છે? તો પછી એ ભિન્ન પદાર્થો તારા આત્મદ્રવ્યને જીવવાના, ટકવાના કારણભૂત કેમ હોય? એટલે કે ન જ હોય. એ પુણ્ય પાપના ભાવ તારા જીવવાના, ટકવાના કારણભૂત હોય જ નહીં. શુભાશુભ ભાવને કારણે તું ટકી રહ્યો નથી કે જીવી રહ્યો નથી. તારી જીવન શક્તિમાં જ્ઞાન, દર્શન, આનંદ, દિવ્ય એમ ચૈતન્ય ભાવ પ્રાણ પડ્યા છે અને તે વડે તું ભેકાળ જીવિત છો. તારું જીવન આવી અનંત ચૈતન્ય ભાવ પ્રાણરૂપ જે શક્તિઓ છે એ શક્તિઓને ધરનારી જીવત્વ શક્તિ છે એને કારણે છે. બહુ સરસ રીતે ગુરુદેવે સમજાવ્યું. આગળ કહે છે કે ભાઈ, જીવત્વ શક્તિના ધરનાર શુદ્ધ આત્માની દ્રષ્ટિપૂર્વક અંદરમાં જેણે જીવન શક્તિનો જીવત્વ શક્તિનો સ્વીકાર કર્યો તેને પર્યાયમાં નિરાકુર આનંદની જીવન દશા પ્રગટે છે. આ જીવન શક્તિ તો જીવના જીવનની જડીબુટ્ટી છે ભાઈ. જેણે તે હસ્તગત કરી માનો તે અમર થઈ જાય છે, એટલે કે તેને મરવાની બીક ખલાસ થઈ જાય છે. અને ક્યાં મરવું છે, એ તો અનાદિ અનંત છે. જીવત્વ શક્તિનો નાશ નથી પ્રભુ, તારો પણ નાશ નથી. આગળ 18મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે સમુદ્રમાં જેમ ભરતી આવે છે તેમ ભગવાન આત્મામાં અંતરદ્રષ્ટિ કરતા વર્તમાન પ્રગટ પર્યાયમાં અતિન્દ્રિય આનંદની ભરતી આવે છે. સ્વરૂપનું લક્ષ કરતા, અંતરદ્રષ્ટિ કરતા વર્તમાન પ્રગટ પર્યાયમાં અતિન્દ્રિય આનંદની ભરતી આવે છે. અતિન્દ્રિય આનંદનું વેદન આવે છે. ધ્રુવ ત્રિકાળી શક્તિવાન દ્રવ્યની દ્રષ્ટિ કરતા પર્યાયમાં જ્ઞાન દર્શન આનંદ વીર્યરૂપ જીવન શક્તિના પરિણમનની સાથે બીજી અનંત શક્તિઓ વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે. બધું અંદર પડ્યું છે ભાઈ, જે પડ્યું છે એ જ પ્રગટ થાય છે. અંદરમાં તો પડ્યું છે પણ એનું લક્ષ્ય એને કર્યું ના હતું ને, એટલે એને પ્રગટ ન હતું. કોઈ ઓરડામાં ધન સંપત્તિ ભરી હોય અને એને તાળું મારેલું હોય અને ખબર જ ન હોય ત્યાં સુધી એ કેવો કહેવાય, એ નિર્ધન કહેવાય. અને જ્યારે એ તાળું ખોલી નાખે અને એને પછી જુએ તો એને ખ્યાલ આવે કે ઓહો, મારી તો આટલી બધી લક્ષ્મી છે. લક્ષ્મી તો હતી જ, પણ એ લક્ષ્મી એને ક્યારે મળી? જ્યારે એને એ તાળું ખોલી, દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો ત્યારે એને થયું કે આ લક્ષ્મી, આટલી લક્ષ્મી મારી છે. એવું જ્યારે એ ત્રિકાળી ધ્રુવ શક્તિવાન દ્રવ્ય લક્ષ કરે છે ત્યારે એને વર્તમાન પર્યાયમાં એ અનંત શક્તિઓનું એક રૂપ પરિણમન છે તે અનુભવમાં આવે છે, અને સાથે અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે. એમ એ બધી શક્તિઓ, અનંત શક્તિઓ એ વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે. અને એને જ સંકિત કહ્યું છે, સર્વ ગુણાંશે સંકિત. કૃપાળુ દેવે કહ્યું છે ને, સર્વ ગુણના અંશ એ પ્રગટ થાય છે. અને જ્યારે પૂર્ણ દશા એવી પ્રગટ થાય છે ત્યારે કેવળ જ્ઞાન થાય. અહીંયા કહે છે કે ધ્રુવ ત્રિકાળી શક્તિવાન દ્રવ્યની દ્રષ્ટિ કરતા પર્યાયમાં જ્ઞાન દર્શન આનંદ વીર્યરૂપ જીવન શક્તિના પરિણમનની સાથે બીજી અનંત શક્તિઓ વ્યક્ત પ્રગટ થાય છે, એને શક્તિઓ ઉછળે છે એમ અહીં કહ્યું છે. દ્રષ્ટિવંતને એટલે ધર્મીને, સમ્યક દ્રષ્ટિને, જેને પોતાના સ્વરૂપનું ભાન અને જ્ઞાન થયું છે એવા દ્રષ્ટિવંતને જીવન શક્તિની જેમ અકાર્ય કારણત્વ શક્તિ પણ ઉછળે છે. જે વડે ભગવાન આત્મા વ્યવહાર રત્નત્રયના રાગનું કાર્ય નથી અને એનું કારણ પણ નથી. દ્રષ્ટિવંતને જીવન શક્તિની જેમ અકાર્ય કારણત્વ શક્તિ પણ ઉછળે છે. અકાર્ય કારણત્વ, જીવન શક્તિની જેમ અકાર્ય કારણત્વ શક્તિ પણ ઉછળે છે. જે વડે ભગવાન આત્મા વ્યવહાર રત્નત્રયના રાગનું કાર્ય નથી અને એનું કારણ પણ નથી. આત્મા આ સ્વભાવ નું કારણ પણ નથી અને એ સ્વભાવનું એ કાર્ય પણ નથી. એટલે કે શુદ્ધભાવ દ્વારા એ ભગવાન આત્મા પ્રાપ્ત થાય છે એમ પણ ભગવાન આત્મા વ્યવહાર રત્નત્રયના રાગનું કાર્ય નથી. એટલે રાગ એ શુદ્ધભાવ એનું કાર્ય ભગવાન આત્મા નથી અને એનું કારણ પણ આત્મા નથી. એટલે કે શુદ્ધભાવ થાય એનું કારણ પણ આત્મા નથી. વ્યવહાર રત્નત્રયના રાગને આત્મા ઉત્પન્ન કરે એમ પણ નહીં અને આત્માની નિર્મળ પરિણતિનું વ્યવહાર રત્ન કારણ બને એમ નહીં. શુભભાવને આત્મા ઉત્પન્ન પણ કરે નહીં અને આત્માની નિર્મળ પરિણતિનું વ્યવહાર રત્નપ્રય કારણ બને એમ પણ નહીં. આત્માની નિર્મળ પરિણતિનું કારણ શુભભાવ બને એમ પણ નહીં. શુભભાવ આત્માના નિર્મળ પરિણામનું કારણ નથી, એને કારણે નિર્મળ પરિણામ થાય છે એમ નથી. એટલે અહીંયા આ અકાર્ય કારણત્વ શક્તિ પણ દ્રષ્ટિવંતને જીવન શક્તિની જેમ ઉછળે છે એ વાત લીધી છે. અકાર્ય કારણત્વ શક્તિ આગળ આવશે ત્યારે વધારે વિસ્તારથી આપણે એને સમજીશું. અહીંયા તો આ આત્માને વિશે એમ થયું કે આત્મા છે તે શુદ્ધભાવ ઉત્પન્ન થવાનું કારણ નથી, આત્માને કારણે શુદ્ધભાવ ઉત્પન્ન થતો નથી કે એનું કાર્ય પણ નથી, એટલે કે શુભભાવનું કાર્ય આત્મા એમ વાત કરી છે. પણ આ વાત કોણ સમજે છે? અત્યારે વર્તમાનમાં તો જોરથી એવી પ્રરૂપણા ચાલે છે કે વ્રત કરો ને ઉપવાસ કરો ને ભક્તિ કરો અને એ દ્વારા મોક્ષ થઈ જાય છે એવી વાત ચાલે છે. પણ એમાં જો રાગ મંદ હોય અને એવા વ્રત ઉપવાસ ભક્તિ આ બધું કર્યું હોય તો પુણ્યનો વધ થાય બસ, એથી કાંઈ ધર્મ થાય એમ બને નહીં. બાકી દયા દાન વ્રતના વિકલ્પ કોઈ દ્રવ્ય નહીં, ગુણ નહીં અને આત્મદ્રવ્યની પર્યાય પણ નહીં. દયા દાન વ્રત ભક્તિ આના જે વિકલ્પ છે એ ન તો એ દ્રવ્ય છે, ન તો એ ગુણ છે કે ન તો એ આત્મદ્રવ્યની પર્યાય છે. અહીં શક્તિના અધિકારમાં નિર્મળ પર્યાયને જ આત્મા ગણી છે. જ્યારે આ દયાદાન વ્રત ભક્તિ આદિના વિકલ્પને એવા જે પરિણામ જે છે એને નિર્મળ પરિણામ ન હોવાના કારણે શક્તિના અધિકારમાં ગણ્યા જ નથી, એને લીધા જ નથી. અહીંયા જે નિર્મળ પરિણામ છે તેને ક્ષણિક ઉપાદાન કહ્યું છે એમાં આ શુભાશુભ ભાવના પરિણામને ગણ્યા નથી. પહેલા પણ આ સ્પષ્ટતા આવી ગઈ છે. હવે એના પછીના પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે ભગવાન તું પુણ્ય પાપને શરીર આદિથી શૂન્ય છો, તું પુણ્ય પાપ અને શરીર આદિથી ભિન્ન અને શૂન્ય છો. શરીરથી પણ તું નથી, પુણ્ય પાપથી પણ તું નથી, તારું એ સ્વરૂપ જ નથી. તું પુણ્ય પાપ ને શરીર આદિથી શૂન્ય છો અને પોતાની અનંત શક્તિથી અશૂન્ય પૂર્ણ ભરપૂર છો. પોતાની અનંત શક્તિથી પૂર્ણ ભરપૂર છો અને આ પુણ્ય પાપ અને શરીર આદિથી શૂન્ય છે. કે છે કે આવો હું જ્ઞાન માત્ર આત્મા છું એમ વિશ્વાસ લાવી અંતરદ્રષ્ટિ કરે ત્યાં જ અંતરમાં જીવન શક્તિ નિર્મળ નિરાકુળ આનંદમય જીવન સહિત પ્રગટ થાય છે અને ભેગી અનંત શક્તિઓ નિર્મળ ઉછળે છે. કરુણા કરીને રૂપે કહે છે કે અરે ભાઈ, અનંત કાળમાં તું દેહની અને રાગની દ્રષ્ટિ વડે ચાર ગતિમાં રહેલો છે, માટે પુણ્ય કરતા કરતા ધર્મ પ્રગટશે, જીવન પ્રગટશે. એ વાત છોડી દે, હવે એ વાત જવા દે અને સ્વસ્વરૂપમાં જેમાં અનંત શક્તિઓ એક સાથે રહેલી છે તેમાં અંતરલીન થા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આ જ માર્ગ છે. પાંચમા પેરેગ્રાફમાં આગળ સમજાવે છે કે અનંત કાળથી જીવ ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે, ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. ચાર ગતિમાં પરિભ્રમણ એ અનંત કાળથી કરી રહ્યો છે, સંસાર અવસ્થામાં છે એટલે ચાર ગતિમાં એ પરિભ્રમણ કરે છે. હવે એને પંચમ ગતિ પ્રાપ્ત કરવાની છે. પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ પ્રાપ્ત કરવી છે. અનંત કાળથી જીવ ચતુર્ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને તે પરિભ્રમણના નાશનો ઉપાય કોઈ અપૂર્વ હોય એટલે કે પંચમ ગતિની પ્રાપ્તિ સિદ્ધ ગતિની પ્રાપ્તિનો ઉપાય પણ કોઈ અપૂર્વ જ હોય, જે પહેલા કર્યો જ ન હોય એવો જ હોવો જોઈએ. કેમ કે અનંતકાળથી તો તું ચતુર્ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને એ અનંતકાળથી કરી રહ્યો છે તો અનંતકાળમાં તે એવા શુભભાવ તો અનંતવાર કર્યા, એટલે એ કાંઈ એ ચતુર્ગતિના નાશનું કારણ હોઈ શકે નહીં, એનો એ ઉપાય હોઈ શકે નહીં. એવા પરિભ્રમણના નાશનો ઉપાય કોઈ અપૂર્વ હોય. લોકો કહે છે કે વ્યવહાર રાગ કરતા કરતા ધર્મમય સુખમય જીવન પ્રગટશે, મુક્તિ થશે, પણ એમ છે નહીં. દયા દાન વ્રત આદિના પુણ્યભાવ એ અપૂર્વ નથી, એ અપૂર્વ નથી, એ તે પહેલા નથી કર્યા એમ નથી, એ પૂર્વે તે એવા ભાવ ઘણા કર્યા છે. દયા દાન વ્રત આદિના જે પુણ્યભાવ છે એ તે પૂર્વે કર્યા છે, એ અપૂર્વ નથી. અનંતકાળમાં તું અનંતવાર એ ભાવ કરી ચૂક્યો છે, છતાં પણ તું તો સંસારમાં જ પરિભ્રમણ કરી રહ્યો છો, જ્યાં છો ત્યાંનો ત્યાં જ છો. માટે વ્યવહાર કરતા કરતા ધર્મ થાય એવી માન્યતા એ ખોટી છે, એ જૈન મત નથી, એ યથાર્થ જૈન મત નથી. કોઈ માને એને જૈન મત કહે પણ એ યથાર્થ જૈન મત નથી. ભગવાન આત્મા દ્રવ્ય છે, એનું કોઈ વ્યવહાર કારણ નથી. ભગવાન આત્મા એકાળ શુદ્ધ છે તો એ અકારણ છે, એનું કોઈ કારણ નથી, એનું કોઈ વ્યવહાર કારણ નથી, ગુણનો કોઈ વ્યવહાર કારણ નથી, અને જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તેનું કોઈ વ્યવહાર કારણ નથી. ભાઈ, તારી વસ્તુમાં ત્રિકાળી ધ્રુવમાં દ્રવ્યમાં અંતરદ્રષ્ટિ અને અંતરરમણતા કરે બસ એ જ એક મોક્ષનો ઉપાય છે, એ જ એનું કારણ છે, મુક્તિનું કારણ છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે શક્તિનું વર્ણન તો ઠીક, પણ અમારે તો મોક્ષ માર્ગ સાંભળવો છે. સંસારમાં આ બધી વાત આવીને અમૃતચંદ્રાચાર્ય ભગવાને અનેકાંતને વધુ સમજાવવાની વાત કરીને એમાંથી પછી આ ત્યારે જ્ઞાન માત્ર આત્મા કહેતા આ અનંત ગુણ અને એના પરિણમન રૂપ ભગવાન આત્મા છે તો પછી એમાં એકાંત નથી થઈ જતું, એવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપતા કઈ રીતે એ એકાંત નથી થતું એમ સમજાવતા ત્યારે આચાર્ય ભગવાને એમ કહ્યું કે આ અનંત શક્તિઓ આત્મામાં પડેલી છે અને એ એક રૂપ છે, અને એમ કરીને શક્તિનું વર્ણન લીધું એટલે અહીંયા એ વાત આવી. તો કોઈને પ્રશ્ન થયો કે આ બધું જાણીને શું કામ છે, શક્તિનું વર્ણન તો ઠીક છે તમે કરો છો પણ અમારે તો મોક્ષ માર્ગ સાંભળવો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ અહીંયા આ મોક્ષ માર્ગની વાત તો ચાલે છે, આ શેની વાત કરી રહ્યા છે? મોક્ષ માર્ગ શું છે? એ કંઈ બહાર પુસ્તકમાં છે કે તારા અંતરમાં છે? મોક્ષ માર્ગ ક્યાં છે? અંતરમાં મોક્ષ માર્ગ છે ભાઈ, કંઈ બહારમાં મોક્ષ માર્ગ નથી. અને તારા સ્વરૂપની તો વાત અહીંયા કરી રહ્યા છે, તારું સ્વરૂપ જેવું છે તેવું તો દર્શાવી રહ્યા છે. આ શક્તિ દ્વારા તને તારા સ્વરૂપનો મહાત્મા આવે અને એવા સ્વરૂપને તું પ્રાપ્ત કરે અને એ માર્ગ તારો અંદરમાં છે, અંતરદ્રષ્ટિ કરતા એ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, એની તો અહીંયા વાત ચાલે છે. કે છે કે મોક્ષ માર્ગની વાત તો ચાલે છે, શક્તિઓનો પિંડ શક્તિવાન જે દ્રવ્ય છે તેની પ્રતીતિ રૂચિ કરતા પર્યાયમાં મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. ભાઈ, તું એની રૂચિ કર અને એને પ્રાપ્ત કરવા માટેનો ઉદ્યમ કર, એ જ મોક્ષ માર્ગ છે. પહેલા તું એ શક્તિઓના પિંડને સમજ અને એ શક્તિઓના પિંડને તું પોતે વર્તમાન પર્યાયમાં પ્રગટ કરે એવો સક્ષમ છો એવો નિર્ધાર કરીને પુરુષાર્થ આવે, એટલે એની તો અહીંયા વાત કરી રહ્યા છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે અહીંયા 19મા પાના પર કે ભાઈ, પર પદાર્થો રાગ અને પર્યાય એ કાંઈ સમ્યક દર્શનનો વિષય નથી. ગાથા 15માં એમ આવ્યું કે અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને સંયુક્ત એવા પાંચ ભાવો રૂપ આત્માની અનુભૂતિ છે, તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. આ તો આપણે કરી ગયા છીએ, એનો ઘણો વિસ્તાર પણ કર્યો હતો. અહીંયા આગળ કહે છે કે આત્મા અવિશેષ ભાવ સ્વરૂપ છે. આત્મા અવિશેષ ભાવ સ્વરૂપ છે. વિશેષ એટલે ગુણભેદ તે આત્મામાં નહીં. આત્મા અવિશેષ ભાવ સ્વરૂપ છે. વિશેષ એટલે ગુણભેદ તે આત્મામાં નહીં. એટલે વાત કરી છે દ્રષ્ટિના વિષયમાં ભેદ સમાતો જ નથી. જો પહેલા જ કહી દીધું કે કોઈ પણ પર્યાય, નિર્મળ પર્યાય પણ સમ્યક દર્શનનો વિષય નથી, દ્રષ્ટિનો વિષય નથી. એને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, એને દ્રષ્ટિનો વિષય શું છે? ત્રિકાળી ધ્રુવ છે. અને ધ્રુવમાં પણ એમ કહ્યું કે એની અંદર પણ ગુણભેદ એ નહીં, અવિશેષ ભાવ આત્માનું સ્વરૂપ છે, અખંડ અભેદ સ્વરૂપ છે, એનું લક્ષ્ય કરવાનું છે. એને જો ગુણભેદ દ્વારા તું સમજવા જઈશ ને એમ લક્ષ્ય કરવા જઈશ તો એવું લક્ષ્ય થશે નહીં. એટલે કહે છે કે આત્મા અવિશેષ ભાવ સ્વરૂપ છે. વિશેષ એટલે ગુણભેદ, એ ગુણભેદ રૂપ આત્મા નથી. એટલે આત્મા તો અખંડ છે, અભેદ છે, અને એનું લક્ષ્ય કરવાનું છે. એ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિના વિષયની અંદર ભેદ પડતો જ નથી. દ્રષ્ટિના વિષયમાં ભેદ હોય જ નહીં, દ્રષ્ટિના વિષયમાં ભેદ સમાતો જ નથી. ભેદ કરતા તો એકાગ્રતા થઈ શકતી જ નથી. આગળ કહે છે કે આ સ્ત્રી પુરુષ નપુંસક એમ દેહને ન દેખો. જો ગુરુદેવ સમજાવે છે કે કઈ રીતે તમારે પુરુષાર્થ કરવો જોઈએ, કે તમે તો સામે રહેલા મનુષ્યને દેખો છો, જુઓ છો, તો તમે તો એમ કલ્પના કરો છો કે આ સ્ત્રી ને પુરુષ નપુંસકને એમ દેહને જોઈને એને માનો છો, અને પુણ્ય પાપ આદિ વિકારને પણ તમે જોઈ રહ્યા છો. શુભાશુભ ભાવ જે બીજાઓને થાય છે અને તમને થાય છે એના તરફ તમારું લક્ષ્ય છે, એટલે પર્યાય તરફ તમારું લક્ષ્ય છે, પર્યાય દ્રષ્ટિ છો. એટલે એ પુણ્ય પાપ આદિ વિકારને પણ ન દેખો. અંદરમાં અનંત ગુણના ધામ ચિન્હ માત્ર ભગવાન આત્મા વિરાજી રહ્યા છે, એ ત્રિકાળ પરમાત્મા સ્વરૂપે વિરાજે છે તેને દેખો. આવા નિજ સ્વરૂપને જેણે દેખ્યું, જાણ્યું, અનુભવ્યું એ સમ્યક દ્રષ્ટિ છે, એ સમ્યક જ્ઞાની છે, અને તે જ મોક્ષ માર્ગી છે. મોક્ષ શબ્દ જ વિકાર અને દુઃખની નાસ્તી અને પરમ આનંદની અસ્થિ સૂચવે છે. હવે જ્યાં આમ વાત છે ત્યાં પછી પુણ્યથી વિકારથી મોક્ષનો ઉપાય મળે એ વાત ક્યાં રહી? ભગવાનનો વિદ્રાગનો માર્ગ તો ભાઈ બધી બાજુથી ચોખ્ખો અને સ્પષ્ટ છે, તારે એ સમજવાની જરૂર છે. આગળ કહે છે કે જેમ આ લોક અકૃત્રિમ છે, કોઈએ બનાવ્યો નથી, કૃત્રિમ નથી, અકૃત્રિમ છે, તેમ લોકનું દ્રવ્ય પણ કોઈએ કરેલું નથી. લોકનું દ્રવ્ય પણ કોઈએ કરેલું નથી. છ એ છ દ્રવ્યો છે, છે છે ને છે, અને કોઈ પણ દ્રવ્ય છે તો તેના ગુણો કે પર્યાયોનો પણ કોઈ કરતા નથી. દ્રવ્ય અને ગુણને પર્યાયના કરતા કહેવા એ વ્યવહાર છે. દ્રવ્ય એ કરતા અને એના એ પરિણામ એ પર્યાય એટલે દ્રવ્ય એનો કરતા એમ કહેવું એ પણ વ્યવહાર છે, અને ગુણને એમ કહેવું કે ગુણનું પરિણમન થાય છે અને એની ગુણની પર્યાય તો એ ગુણને કરતા કહેવો એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી પર્યાયના કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ બધું પર્યાય જ છે. પર્યાયના ષટકારક પોતાના જ છે. પર્યાયનું કારણ દ્રવ્ય નહીં કે ગુણ પણ નહીં. અને પછી પર તો ક્યાંથી હોય? પછી કોઈ પણ પર્યાયનું કારણ બીજું અન્ય દ્રવ્ય કે અન્ય પર્યાય તો હોય જ નહીં, એટલે પર તો છે જ નહીં. આવું વસ્તુ સ્વરૂપ જાણીને જે પરથી ખસીને પરથી હટીને સ્વસ્વરૂપ અનંત શક્તિયુક્ત જ્ઞાન માત્ર આત્મામાં લીન થાય છે તેને જીવત્વ શક્તિ નિર્મળ ઉછળે છે, તેનું જીવન પવિત્ર ઉજ્જવળ બને છે. આ પ્રમાણે જીવત્વ શક્તિ પૂરી થઈ. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. સુખધામ બોલીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રભા. વરતી વરતી